એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ટૂંકી વાર્તા સંપદામાં જયંતિ દલાલની વાર્તા આ ઘેર પેલે ઘેર, ઓડિયો પઠન કૃષ્ણા વ્યાસ. સાણસીમાં ભરાવેલી વઘારની વાટકી ન જાણે શી રીતે છટકી, તે દાળમાં છમકારો બોલાવાને બદલે કકડેલું તેલ જમીન પર પડ્યું. સવિતા પણ દાજતા માંડ માંડ બચી ગઈ. એકા છાંટો તો ઉડ્યો એ ખરો, પણ એનું ધ્યાન એમાં ન હતું. રગડીને આગળ ગયેલી વાટકીએ કરેલો અવાજ એની આળી યાદદાસ્તમાં એક બીજા પ્રસંગને ઉપસાવી ગયો. પણ એ હતી સ્ટેનલેસ સ્ટીલની વાટકી. થાળીમાં પીરસવા જતા ચમચો એ વાટકીને અડ્યો હતો અને કેવો મીઠો રણકાર ગુંજી રહ્યો હતો. વાટકી નવી હતી, વાસણ નવા હતા, અમે નવા જ હતા ને. સવિતાના મને એને ના પાડી દીધી. જે બની ગયું હતું એને યાદને વાગોળ્યા કરીશ તો અંતે એમાં મીઠાશ નહીં રહે, ઉલટાનું મન બળશે. અને અત્યારે વળી મનને વધારે બાળે છે. પણ યાદ આવી જાય એનું શું કરવું? ભૂલી જાઓ એમ જાતને કહેવું કેટલું સહેલું છે, બીજાને શિખામણ દેવા કરતાંય સહેલું. પણ આચરવું કેટલું મુશ્કેલ છે. ભૂલવું મુશ્કેલ છે. શું ભૂલવું, ક્યારે ભૂલવું, કેટલું ભૂલવું? ઊભી થઈને સવિતાએ વઘારની વાટકીની કોર પાછી સાણસીમાં દબાવી. પણ મનને દબાવવા, ઉછળી પડતી યાદને દબાવવા ક્યાંયથી એ શું લાવવું? પેલે ઘેર. જેવો મનમાં શબ્દ ઘડાયો એવી જ આખા અંગે ધ્રુજારી આવી ગઈ. પેલે ઘેર કેવી વિચિત્ર વાત હતી. કોલેજના દિવસોમાં પ્રાધ્યાપકે ચૂંટવેલા વ્યંજના પણ આટલી કાતિલ મર્મભેદી હોઈ શકત? ત્યારે આ પેલું ઘર હતું, આજે પેલું આ ઘર બન્યું. ઘટાદાર ઝાડ ઘટાને પોતાની શોભા અને વિશેષ તો શોભાથી એ પોતાનો પરમ રક્ષક માને છે. પણ પેલો બેશરમ અને દયાહીન પવન ઘટાને પીંખીને કેવો ડાળ ડાળને હલ મલાવીને સીધો થડ પાસે પહોંચી જાય છે. આછા કે ઘેરા સ્પંદન જગાવી પવન તો પાછો બીજો કોક સાથે ટોળા તોફાન કરવા નીકળી પડે છે. પણ શોભા, સ્વસ્થતા અને સુરક્ષા બધોય ગુમાવી બેઠેલા ઝાડનું શું? સવિતાને પણ આવું જ લાગ્યું. મન માકડું કંઈ ડાળેથી ક્યાં કૂદશે એનું ક્યારેય કોઈને અણસારો પણ લાધ્યો છે કદી? એને વિક્રમ યાદ આવ્યો. આ જ કુખમાં એની અસ્થિ બંધાયા, અધૂરે અવતર્યો. માં કે દીકરાની કોઈની આશા ન હતી, પણ બંને જીવ્યા. અને આજે વિક્રમે પોતે પુલિન સાથે રહેવાનું નક્કી કર્યું, સગી જનેતાથી દૂર, નવી મા પાસે. અને પાછું કેવું બોલ્યો, પેલે ઘેર જાઉં તો આ ઘેર ન અવાય, પણ આ ઘેર રહું તો પેલે ઘેર તો જવાય જ ને. સ્વાર્થી કેવો આને! હજી માંડ 10 વર્ષ થયા છે એને, અને પુલિન સાથે ઘર સંસાર માંડીએ પોતાને પૂરા 12. સળવળેલી સ્મૃતિ જાણે દજાતી હોય એમ સવિતાનું અંગે અંગ કંપી ઉઠ્યું. શું કામ આ યાદ કરું છું? ઓછી બળેલી જળેલી છું તે પાછું આ ઝેરી નાગના ડંખને યાદ કરું છું? પણ હું ક્યાં મારા મનની માલિક છું? ઘર સંસાર, ના ના ના, નથી યાદ કરવું એ બધું. મારે પતી ગયું. જેને સુખ માન્યું હતું તે વીતી ગયું. રાગ અને દ્વેષ, આનંદ અને વેદના, તૃપ્તિ અને અભળખા, બધુંય વીતી ગયું. આકાશના તસુતસુને ડારતા ડરાવતા કાળા ભમ્મર પાણી ભર્યા વાદળથી છાઈ દેતો મેઘ મન મૂકીને વરસે છે ખરો, પણ પછી તો અવકાશને સ્વચ્છ, નીતર્યો અને ડાઘ વગરનો મોકળો મૂકીને ચાલ્યો જાય છે. જિંદગીમાં મેઘની ખેલદીલી ક્યાં હોય છે? હા, સમસ્ત ચેતનને ઘોર કાળા વાદળથી ભરી દે, પણ મન મૂકીને વરસતા એને ક્યારેય આવડ્યું છે? એકાદ વાદળીના છાંટા વરસી જાય, વરસે ત્યારે અનરાધાર મેઘ લાગે, પણ વરસાદના બૂંદ મુરજાયેલી અને તપેલી ધરતી પર દયાવર્ષણ કરે ન કરે, પણ મેઘ તો એમનો એમ જ ડારતો ને ડરાવતો ઝૂકેલો હોય. કાળા ધૂંધળા હામ અને હિંમતને ભાંગી દેતા, ચેતનને ગુંગળાવતા, ભાનને ભૂલાવતા સુધાસનને મુરઝાવતા વાદળા. ત્યારે વાદળ ન હતા એમ ન હતું, મુસીબતો તો ત્યારે હતી, પણ દિલ જુવાન હતું. જુવાનીને જેબ દે એવી એમની પ્રેમની હૂંફ હતી. પુલિનને પણ પોતાના માટે પ્રેમ હતો. બધું જ હસુ હસુ થતું લાગતું હતું. પુલિને જ એકવાર કહ્યું હતું ને, પેલું બોરસલીનું ઝાડ જોયું? પાંદડે પાંદડે લાખ લાખ ફૂલ હશે, પણ એ રાહ જોઈ રહ્યા છે પવનના આછા ફૂંકની. પવનની આછી ફૂંક, પથ્થરમાં પ્રાણ પૂરે એવી જિંદગીની ચેતનની આછી ફૂંક. પણ આ જીવ બાળવાનો ધંધો શું કામ માંડીને બેઠી છે? વીતેલા સુખનું સ્મરણ મીઠું છે એવું તો કોક કાચો શબ્દનો અર્થ ન જાણનાર, બિન અનુભવી, જોડકડા જોડનાર જ કહી શકે. સો સો રાજવંશી કાળા નાગના ડંખનું ઝેર સુખે ગાળેલી એક જ પળની સ્મૃતિમાં ભર્યું છે એ કડવા સત્યને ન જાણનાર ગપ્પોડી જ આમ કહી શકે. વીતી ગઈ એ વાત. બદનામ થઈને ઘેર બેઠેલો અમલદાર શું ઘરની દિવાલ પર અમલદારી કાળની છબીઓ લટકાવી રાખશે? ઉતરી ગઈ તું, ઘેર બેઠી તું, બદનામ થઈને. પુલીને તને ફારગતી આપી, તારા પરનું હેત ઉતરી ગયું. લાખ લાખ ફૂલને ઝુલાવતી ડાળી એમને એમ જ રહી, પણ પવનની ફૂંક ના લાગી. એ તો બીજા ઝાડની ડાળીને ફૂંક મારવા, એ ફૂલ ખીરવવા જતો રહ્યો. અને લાખ લાખ ના કહ્યા છતાંય સવિતાની સ્મૃતિમાં પેલો પ્રસંગ ઉપસી આવ્યો, ઘનશ્યામ વાદળ આછી વીજરેખાને ઉપસાવી આપે એમ. પણ મનના એકાંતમાં એને યાદ કરું? વિક્રમના જન્મ પહેલાની વાત. જન્મ પહેલાની વાત કહીને વાતને ટાળે છે કેમ ભૂંડી? એ જ ઘડીને વિક્રમ ત્યારે જ રહ્યો ને. બોડીસ કપડું એ પહેરાયું એવું રહ્યું નહોતું. ભૂલી જા, સાવ ભૂલી જા. હા, ત્યારે પુલિન મને વીજળી કહેતો. વીજળીનું શું થયું હતું? વીજી વીજી? ના ના, બીજી બીજી. પણ ત્યારે તો પુલિન પૂરા 20 દિવસ ઘેર ન હતો. બહાર ગામ ગયો અને પછી મૂશળાધારે બારે મેઘ તૂટી પડ્યા હતા. નદી નાળા બધા ઉભરાયા, પુલ તૂટ્યા, મકાનો તૂટ્યા, ગાડીઓ અટકી ગઈ, અને હેમ ખેમ ઘેર આવ્યો. એ જ રાતે એણે મને વીજળી કહી. ક્યાંકની મને પહેલી ક્ષણે જ જાણ થઈ. ના ના, ખાતરી થઈ. અને મેં પુલિનને કહ્યું પણ ખરું, પણ એ તો તોફાને ચડ્યો હતો. જે હોય તે, એને બીજું સાંભળવાની ક્યાંય પડી હતી? અને રહે તો વાંધોય શું છે? કયા કાળે મારી જીભે પૂછાયું, જિંદગીની છેલ્લી ક્ષણે શું ઈચ્છે છે તું? અને કેવો જુઠ્ઠો ખોટો લબાડ જવાબ વાળ્યો એણે હોઠ પર ચોડીને. આ ત્યારે તો કેવું મીઠું લાગેલું. પાજી હતો પુલિન, કોળિયો હાથમાં જ તોળાતો રહી ગયો. સવિતાને ત્યારે જ ખ્યાલ આવ્યો, વઘારની વાટકી સરકી અને પોતે વિચારે ચડી. એની એ જ વાતો, એના એ જ શબ્દો. પોતે રાંધ્યું ક્યારે, થાળી ક્યારે કરી, જમવા ક્યારે બેઠી, બધું એવું જ ને. જિંદગીનું પણ એવું જ ને, ક્યારે રાંધ્યું અને શું રાંધ્યું. જવા દે એ વાત. પુલિન લબાડ હતો, ઢોંગી ફરેબી ધૂતારો છેતરીને પોતાને, ભમરાની જાત, ધંધો જ ફસાવાનો. આ શું છે તમારું? મેં પૂછ્યું હતું. કેમ વળી, શું છે મારું? મનીષા કોણ? કોણ મનીષા? સીધું કહેવું છે? પણ સીધું પૂછું તો ખરા. સીધું જ પૂછું છું, કોણ છે આ મનીષા અને એને ને તમારે શું છે? તું શું માને છે? અને પોતાનાથી તો એક અક્ષરે ન બોલાયો, શું બોલે પોતે? એટલે પેલા સતા થયા. તું જ કહેને, તું શું માને છે? પાગલ, મારી મનીષા તો આ મારી સામે બેઠી, ગામની મનીષાને મારે શું કરવી છે? આજે જવાબ દેવાનો હોય તો કહું કે ઘરમાં ઘાલવી છે, પણ ત્યારે તો એણે ચીબુક પકડીને આંખમાં આંખ પરોવી અને ત્યાં વિક્રમ અંદર દોડતો આવ્યો અને આંખ ભરીને જોઈ રહ્યો. પછી પૂછે, ભાઈ તમે ફિલ્મ જોઈ આવ્યા? ફિલ્મમાં આવું જ આવે છે, પેલો દીનદયાળ છે ને, તે માલતી દેવીની દાઢી આમ જ પકડે છે. દીનદયાળ અને માલતી દેવી. સવિતા, મારે તને કાંક કહેવું છે. વરસ એક પછીના અબોલા પછી એ પહેલી વાર મારી સાથે બોલ્યો. મેં કહ્યું, કહો. તને નથી લાગતું કે આમ જીવવા કરતા આપણે છૂટા થઈએ એ વધારે સારી વાત છે? તમને એમ ઠીક લાગતું હોય તો મને વાંધો નથી, હું એમ બોલેલી. ખરું જ કહેને બાઈ, જાત આગળ પણ ઢોંગ શા સારું કરે છે? અને પુલીને કહ્યું, તમને ગમે તે ઘર રાખો, આ ઘર કે પેલું ઘર. મને ગમે તે ઘર? ઘર ટાઢ તાપ અને વરસાદમાં માથે ધરે એવું ઘર. પણ આમાં શા સાર? હા, મેં કળકળતા હૈયે પૂછ્યું હતું, મારો કશો દોષ થયો હતો? વાંક હતો મારો? મારું મન બગડ્યું હતું? કોઈની સામે મેં નજર સરખી પણ નાખી હતી? હીરા માણેક માંગ્યા હતા? હટ લીધી હતી? આપને મને જવાબ. સાવ નઠોર રીતે એણે મને જવાબ આપ્યો, સવિતા મારું મન ઉઠી ગયું છે. મન ઉઠી ગયું છે એટલે બીજે લાગ્યું છે એમ જ ને? કશું કારણ? શું ઓછું પડ્યું? બોલો, કયું ઘર લેવું છે? હું આ હવેલા જોઈને આવી હતી અહીંયા? ઈંટ માટી અને છજ્જા ઝરૂખા જોયા હતા મેં? રોકડ ઘરેણા છે અને જેટલું જોઈએ એટલું લઈ લો. અને મારા મોંએથી નીકળી ગયું, વિક્રમ. એને જ પૂછો, એની ઈચ્છા હોય એમ. તમારી શું ઈચ્છા છે? કઈ બાબતમાં પૂછો છો? મને દૂર કરીને? હા, કહી દઉં તમને, હું મનીષા સાથે. બસ બસ બસ, ન બોલતા આગળ. પાજી નફટ બેશરમ. વિક્રમને અમે બોલાવીને પૂછ્યું, અમારા બેની વાતમાં ત્રીજો જો કોઈ આવ્યો હોય તો એક જ વિક્રમ. પણ એ તો વિચિત્ર નીકળ્યો. મને પૂછે, તું ક્યાં રહીશ? જો એ આ ઘેર રહેશે તો હું પેલે ઘેર રહીશ. એ પણ તું આ ઘેર રહે અને હું એ આ ઘેર રહું તો પછી પેલે ઘેર ન જવાય ને? ના, ન જ જવાય, જવા પણ ન દઉં. અને શું કામ તું નકટો થઈને ત્યાં જાય? લાજ શરમ ન હોય તો કાંઈ નહીં, પણ મને આમ દગો દેનાર સાથે? પણ હે માં, હું પેલે ઘેર રહું તો તારે ત્યાં આ ઘેર અવાય ને? ન હતો, મારી પાસે કશો જ જવાબ ન હતો. પવન ધૂળને ચક્રાવે ઘુમાવી ડમરી ચડાવે છે, ઊંચે ને ઊંચે ફંગોળે છે, પણ ભીતરમાં તો હોય છે શૂન્ય અવકાશ. હું આ ઘેર અને પેલો પેલે ઘેર, ઘરેણા ઘર રોકડ. ચીંધ્યું ત્યાં સહી કરી આપી. મનમાં એટલો ગુસ્સો હતો કે જાત બળતી હતી, નાલાયક દુષ્ટ લબાડ નફટ બેશરમ. અને કેવા પાછા ફરે છે, વિક્રમ કહેતો હતો, પણ તું શું કામ આ બધું યાદ કરે છે? તું એને મનથી ઉતરી ગઈ, કાશ ટળી, ખેલ ખતમ થઈ ગયો, બળ્યું એનું મોં. અને તારે તો આમ થવાની જરૂર જ હતી, ગજા વિનાની હુંફાટ. બધાની ના છતાંય તું એ કાળમુખા પર મોહી પડી એવી કે મા બાપ અને બધાને છોડી ભાગી ગઈ અને એને પરણી બેઠી. આજે એ જ રૂપાળો ફૂલ ફટાકીઓ તને ઊભે રસ્તે મૂકીને બીજી ડાળે બેઠો. આ એનો પ્રેમ? અને એ મનીષા તારા કરતા રૂપાળી છે, ગોરી? નથી વાનનું ઠેકાણું? હા, પણ લપછપ બોલતા આવડે છે અને ઘાયલ કરતા આવડે છે, ભૂંડી નટડી. અને બહારથી ઘાંટો સંભળાયો, માં. આ તો વિક્રમ, રમવા જતો હતો ત્યાં તરસ લાગી તો મનને કહ્યું કે આ ઘેર પાણી પીઆવું. ન સામું જોયું, ન ખાવાનું ધર્યું તે ખાધું, પોતાને જ હાથે પાણી પીને જતો રહ્યો. આ વિક્રમને આ ઘેર અને પેલે ઘેર ન કરવાનું ન કહી શકાય, પણ છોકરાનું કાળજું ક્યાં ઠેકાણે છે? એનું કાળજું ઠેકાણે હોત અને એને મા માટે એની લાગણી હોત, કેવી નઠોર થઈ ગઈ છે તું સવલી! દીકરા જેવા દીકરા માટે પણ કેવો ખ્યાલ થઈ ગયો તારો! દીકરો પારકો થઈ ગયો છે એમ કહ્યા કરે છે તું? શાંત સરળ વહેતા નદીના પાણી સામે બંધ બાંધવાનું સૌ વાત કરે છે. ઉછળતા મોજાવાળા ધસમસતા પૂર આડે બંધ બાંધવાની કેમ કોઈ વાત સરખી પણ નથી કરતું? એ તારો દીકરો છે, તારા હાડચામમાંથી એના હાડચામ રચાયા, તારા લોહીમાંથી એનું લોહી. વળ મન હજુ એ પાછું વળ. કેવું સારું થાય મનમાં કશો જ વિચાર ન આવતો હોય તો! આ શબ્દ ભલા થઈને વિચારોને આકાર આપવાનું છોડી દો, છોડી દો. પણ તું બીજાને શા સારું વિનવણી કરે છે? તારા પોતાના અધિકારની વાત કરવી નથી અને બીજાને પાયા લાગણા કરવા છે? અધિકાર? ના ના, હું અધિકારની વાત નથી કરતી, હક દાવાની વાત પણ નથી કરતી. મારી જિંદગીને એમ મારે હટાણામાં ખરીદ વેચ માટે નથી મૂકવી. પુલિન માટે તને રોષ છે, તારા મનના મલોખા એને તોડી નાખ્યા માટે એ લબાડ થયો? કેવા ભયંકર વિચાર કરે છે તું સવિતા! તારી જિંદગી એણે ધૂળમાં મેળવી, એને તું લબાડ બદમાશ નહીં કહે તો કઈ રીતે નવાજીશ? પણ તું એને શું હું નહોતી કહેતી? શું સમર્પ્યું ન હતું તે મેં? આજે તું એને લેનાર અને તું દેનાર એમ કેમ વિચાર કરે છે? જિંદગીમાં કોઈ કોઈને શું આપે છે અને શું લે છે? કેમ વળી મારું યૌવન, મારું સ્ત્રીત્વ, મારું મન, મારો દેહ, મારું સર્વસ્વ, સમસ્ત જીવન? આપ્યું, તે બધું જ આપ્યું, સમજીને આપ્યું, હૃદયપૂર્વક આપ્યું, કશીય દિલચોરી વિના આપ્યું. એ આપવા બદલ આજે તને ખેદ થાય છે? ભલી બાઈ, મનના એકાંત આગળ તો કબૂલી લે. બધા ભેગું પેલું પણ યાદ રાખને, પેલું પહેલી નજરવાળું. કેવું એકાએક તને જાણે નસેનસમાં ગરમ લોહી કોકે સીંચ્યું હોય એવું લાગ્યું હતું. કેવો રોમાંચ થયો હતો! દેહ અને ચિત્ત સૌએ કેવી કામઠા પર તંગ પણત ચડાવી એવી તંગ દશા ભોગવી હતી! એ તને કહેવા આવ્યો હતો? કહ્યા પહેલાં જ તો તે નહીં કહું, નહીં કહું એને લબાડ, નફટ બેશરમ નહીં કહું. મારા બાળકનો પિતા, મન માન્યું, નહીં કહું એને ચોટ્ટો, નહીં કહું એને દુષ્ટ. હવે પકડાઈ તું, કર, કબૂલ કરી દે, હવે તારાથી નહીં છટકાય. અને આખી દુનિયાથી છટકીને જઈશ, બધાને હાથ તાળી દઈશ, પણ આ તારી જાતનું શું કરીશ? ત્યાં કઈ વાડ રચીશ? ત્યાં કયો ઢાંકપીછોડો કરીશ? ત્યાં શું અંતરિયાળ રાખીશ? તું એને ચાહે છે, તારા મનના અણુ અણુમાં એ તારો પ્રિયતમ વસ્યો છે. તું એને નથી ભૂલી સવિતા. અરે, એના આંખ, એના નખ, એના દાંત, એટલું જ નહીં, એની ઝીણી ઝીણી વાત પણ તને ગમે છે. કંજૂસની ધનદોલતની જેમ તે એને હૈયામાં સંઘરી છે. એ તારો પ્રિયતમ છે, તારા મન અને દેહનો સ્વામી છે. આજે અત્યારે આ ઘડીએ પણ એ તારો હૃદયનાથ છે. એ સ્વામી અને તું માત્ર પત્ની? ફેંકી દેવાની ઢીંગલી, ચૂસાયેલો ગોટલો, શેરડીના કૂચા? તને પણ કશું સમાન છે કે નહીં? પણ તારું સમાન તો તે દાખવ્યું, સ્વમાન સાથે ખાનદાની પણ બતાવી. એને બે આબરૂ કરવાની વાતથી તું દૂર રહી, ત્રીજા કોઈને તમારી વાતમાં ન નાખ્યો. ન ગમ્યું તો બહુ સારું, તમારા બોલ ગયા, અમારા ખેલ ગયા, ખતમ થયો કિસ્સો. અને એણે તારી જાતને ન્યાય કરવા નીકળી છે બાઈ, ત્યારે જરા બીજી બાજુ તો જો. એણે આ ઘર આપ્યું, રોકડ આપી, ઘરેણા આપ્યા, આખી જિંદગી ચાલે એટલું સુખ આપ્યું. પણ એમાં કશું સાપડ્યું ખર્યું એણે? મેં જાત નીચોવી નાખી હતી, એને સુખ આપ્યું હતું, એને કેટ કેટલી અને કેવી કેવી ઉઠવેટ કરી હતી અને એને વિક્રમ આપ્યો. જાત સાથે જ બાંધછોડ કરતી સવિતા સાવ સ્તબ્ધ થઈ ગઈ. એના મનમાં બેસીને તકતકતા શબ્દે મઢીને દલીલ કરનાર કોક પણ અવાક થઈને થીજી ગયું. મેં એને વિક્રમ આપ્યો અને એણે મને ઘર આપ્યું, રોકડ આપી, ઘરેણા આપ્યા. એણે મને આપ્યું અને મેં લીધું. હું શું ઠરી? હું શું છું? એના બાળકની માતા. એના બાળકની માતા થવા બદલ આ ઘર, પેલું ઘર, ચાંદી સોનાના ગોળ સિક્કા, જડતર અને હીરા મોતીના દાગીના, પાણી પીને હમણાં જ દોડી ગયેલો મારો બાળ વિક્રમ. મેં આ લઈને મારી જાતને શું ઠરાવી? પુલિનને મેં પતિ માન્યો હતો. એની પત્ની બનવામાં હું મારી જાતને ધન્ય ભાગ માનતી હતી. એના બાળકની માતા બનતા હૈયે હરખમાતો ન હતો. મારે જે હતું, મારે જે કહી શકાય એવા સર્વનું પ્રેમપૂર્વક સમર્પણ કરતાંય હું મારી જાતને કૃતાર્થ માનતી હતી. અને એટલું તો ઊરના એકાંતની આગળ કબૂલ કરી લે મૂરખ, કે તે હસતા મોંએ આપ્યું. અત્યારે પણ તું એને ચાહે છે. આટલું વીત્યું છતાં તારા મનમાં એ જ તારો સ્વામી છે. આજે અત્યારે પણ એ કહે તો વિક્રમ, બીજો વિક્રમ. ક્યાંથી શી પ્રેરણા આવી તે સવિતાની ડોક ટટ્ટાર થઈ ગઈ. ન કલ્પેલી ખુમારી આવી બેઠી. મનમાં બેસીને દુનિયાભરના ઝેરી જાનવરના ડંખ મારીને મન કોરી ખાતી પેલી સવિતાનો પડકાર જાણે આ સવિતા ઝીલતી જ ન હોય. હોઠ પરથી શબ્દ સરી પડ્યા, પણ મને તરછોડવાનો? શબ્દો ત્યાં જ થીજી ગયા. પેલી સવિતા સામો સમસમતો જવાબ દઈ ગઈ, દયા ભીખે છે? બાપડી બિચારી આશારગતિયા નિરાધાર અસહાય જેવી બનીને તારે જીવવું છે? ડૂબી મર ચાંગળું પાણી લઈને પાછી સ્વમાનની વાત કરે છે. સવિતા છળી પડી. પોતાના જાતથી છુપાવા ન હોય એમ એણે બંને હાથમાં મોં ઢાંક્યું. ગળામાં આવેલું ડૂસકું પાછું ઉતારવાની કોશિશ કરી, પણ એ તો ગજુ કાઢીને બહાર જ આવી ગયું. એને ખ્યાલ ન હતો, પણ હથેલી પર એની ભીનાશ લાગી ત્યારે જ એને સમજાયું કે એની આંખો રોતી હતી. મન બેબાકડું બન્યું હતું. બુદ્ધિ તો જાણે થીજેલા હિમાચલ બની ગઈ હતી. સૂચતું ન હતું, કશું જ સૂચતું ન હતું. સાવ યંત્રવત એણે ટચલી આંગળીથી આંસુના ટીપા આંખમાંથી ખેરવ્યા. આંગળીના ટેરવે જાતને સંતુલન રાખવા મથતા એકાદ આંસુને અંગૂઠાથી દબાવીને એણે દૂર ફંગોળી દીધું. અવકાશમાં ભળી જતા આંસુને એ નીતરતી આંખે જોઈ રહી. એક આંસુ, પાછળ તો આંસુઓની જાણે અણખૂટ ધારા. આંસુને એ સ્વમાન નથી? સવિતાને પોતાને ન સમજાયું. પોતાનામાં ચાલતા ઉગ્ર યુદ્ધની પોતે તીરે ઊભેલી પ્રેક્ષક બની ગઈ હતી. કોઈ એના કહ્યામાં ન હતું, કારણ કે પોતે સાચે જ બાપડી બની ગઈ હતી, મનની માલિક ન હતી. સૂદ સાંજ, સૂદ સમજ, બધું એ પાંગળું અખમ. કોકનું ચલાવ્યું ચાલતું બની ગયું હતું. પોતે તો રહેસાતી હતી, પીખાતી હતી, કણ કણમાં વેરાતી હતી. મૂળતાની કળ ઉતરી અને ત્યાં જ પેલો ઉખડેલો ઘા. પોતે વિક્રમની માતા બની. પોતે આ ઘર લીધું, માગી લીધું, રોકડ અને ઝવેરાત. સોદો કર્યો બાઈ, તે તો તારી જાતની કિંમત ઉપજાવી. કોક બજારે બેસે, તું ઘરમાં બેઠી ગૃહસ્થ બની. વાહ, શું ડોળ અને દંભ છે! પાપી પેટ ન ભરાતું હોય તો ફોડી નાખ, અને ઉપરથી પાછી લોકોની દયા ભીખવા નીકળી છે. નિર્લજ્જ, નફ્ફટ, બેશરમ નટડી, પુલિનને બદનામ કરીને. ના, મેં એને બદનામ કરવાની કશી જ કોશિશ નથી કરી. કોઈની પણ દયા પર જીવવાનું મને પસંદ નથી. હાથ પગ ચાલે છે અને નહીં ચાલતા હોય ત્યારે જિંદગીનો અંત રોકનાર પણ કોણ છે? તે તારે કોક રોકનાર જોઈએ છે? ના ના, તારે તો આપઘાત કરતી હોય ત્યારે કોક તારી છબી લે એવું જોઈતું હશે ને સવિતા? સવિતાને ભાન આવ્યું ત્યારે તે નાની પેટી ભરતી હતી. બધા દાગીના એમાં ભર્યા હતા. બેંકની તાજી ચેકબુકના પહેલા પાને એણે સહી પણ કરી નાખી હતી. પહેરે કપડે આ ઘરને તાળું મારીને મકાનની કૂંચી પણ પેટીમાં મૂકીને પેટી ઉપાડીને એ ચાલી પેલે ઘેર. આ ઘર અને પોતાની જાતને પોતાના હાથે હીણી અને બાજારો બનાવતી સોદાની રકમ પાછી આપી દેવા એ પગથિયું ઉતરીને સડસડાટ ચાલી નીકળી.